जनवरी 25, 1980, फीनिक्स एरिजोना, आत्मसिद्धि शास्त्र ऊपर व्याख्यान नंबर 8।
हाँ, आत्मसिद्धि शास्त्र छे अने तेनी ऊपर आ विवेचन चाले छे। अत्यार सुधी मां प्रथम 23 कथा नु विवेचन थयो, हवे 24 कथा थी 33 कथा सुधी मतार्थी ने लक्षणों नु वर्णन छे अने तेनी ऊपर विवेचन चालशे। बाह्य त्याग पण ज्ञान नहीं ते माने गुरु सत्य अथवा निज कुल धर्म ना ते गुरु माज ममत। जे मतार्थी होय छे तेनी क्या क्या भूल थाय छे ते ही बतायु छे। तेमा प्रथम ज आ गाथा नी अंदर बतायु के गुरु માં કેવી રીતે ભૂલ કરે છે, હંમેશા જો ધર્મની કઈ પ્રાપ્તિ કરવી હોય તો યથાર્થ ગુરુ પાસે જવું જોઈએ, એ મુખ્ય વાત છે। કારણ કે જે સદગુરુ છે તે જ માર્ગને યથાર્થ જાણે છે અને તેઓ જ માર્ગને યથાર્થ કહી શકે। પરંતુ જે સાચા ગુરુ નથી, એટલે કે આત્મજ્ઞાની ગુરુ નથી, જેના લક્ષણો 10મી ગાથાની અંદર શ્રીમદજીએ બતાવ્યા છે, એવા લક્ષણો જે સદગુરુમાં નથી તે સાચા ગુરુ નથી। તો અહીંયા મતાથી પોતે ગુરુની કેવી રીતે પસંદગી કરે છે અને કેવા ગુરુમાં ગુરુપણાની સ્થાપના કરે છે, માન્યતા કરે છે, તે બતાવ્યું છે। તો કહે છે કે જેને માત્ર બાહ્ય ત્યાગ છે પણ સમ્યક જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, આત્મ સાક્ષાત્કાર નથી, એવાને માત્ર બાહ્ય ત્યાગ ઘણો દેખીને એને ગુરુ માને। કેમ કે સામાન્ય જીવની બાહ્ય દ્રષ્ટિ જોઈ છે, એટલે એ હંમેશા એ દ્રષ્ટિથી જ બીજા માણસનું માપ કાઢે। એટલે જેને સંસારનો ત્યાગ કર્યો હોય, સાધુપણો અંગીકાર કર્યું હોય, એટલે ગ્રસ્તવાસનો ત્યાગ કર્યો હોય, ઘરનો ત્યાગ કર્યો હોય, પંચમહાવ્રત આદિ વ્રત લીધા હોય, અગર તો સમદમ આદિ તીવ્રતાથી સાચી રીતે પાળતા પણ હોય, તો એવું બાહ્ય ત્યાગ જોઈને, બાહ્ય આચાર જોઈને જીવને એમ લાગે કે હો એમનો કેટલો બધો ત્યાગ છે। માટે આવા ત્યાગી ગુરુ, આવા ત્યાગીઓ એ જ ગુરુ હોઈ શકે। એટલે કાં તો જીવ જેનો બાહ્ય ત્યાગ વિશેષ હોય તેને ગુરુ માની બેસે છે, તો ખરેખર તો બાહ્ય ત્યાગ એ યથાર્થ લક્ષણ નથી। સદગુરુનું યથાર્થ લક્ષણ તો આત્મજ્ઞાન છે। આત્મજ્ઞાન વિના બાહ્ય જે કંઈ ત્યાગ કરે તેથી કંઈ તે મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી ખસે નહીં। બાહ્ય ત્યાગ હોય અને યથાર્થ બાહ્ય ત્યાગ હોય, કંઈ ધમ ખાતર એને ત્યાગ ન કર્યો હોય, બાહ્યમયનો ત્યાગ યથાર્થ તે હોય, તો પણ ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય અને જ્યાં સુધી એની દ્રષ્ટિ આત્મજ્ઞાન તરફ ન હોય અને માત્ર બાહ્ય ત્યાગમાં જ મોક્ષવર્ગ માનતા હોય એવા ગુરુ ને આવો જીવ ગુરુ માને છે. એટલે એને ગુરુમાં ભૂલ કરી. અગર તો ધર્મ પ્રત્યેની ખાસ કઈ વૃત્તિ હોય નહીં અને એને એમ લાગે કે એના કુટુંબમાં જે ગુરુ હોય તેને સાચા માને. લક્ષણ આદિ હોવા પણ જુએ ને, માત્ર મારા બાપ દાદા આ ધર્મ પાળતા હતા અને આ ગુરુને ગુરુ તરીકે માનતા હતા, એટલે આ પણ પોતે ગુરુ તરીકે માને. એક તો કોઈ બાહ્ય ત્યાગ વિશેષ જોઈને માને, અથવા પોતાના કુળ ધર્મના જે કે ગુરુ હોય એને ગુરુ માને. પછી એ ગુરુ ગ્રહસ્થ હોય, બૈરા છોકરા વાળા હોય, પરિગ્રહ હોય, તો પણ એને ગુરુ માને. એટલે એને ગુરુ શું છે એનો કઈ ખ્યાલ નથી અને પોતે જે માને છે તે સાચું છે એવો જૂઠો આગ્રહ અંતરની અંદર રાખે. અને અમારા જે ગુરુ કહે છે અને અમે જ અમારો જે ધર્મ કહે છે કે અમે જે કંઈ કહીએ છીએ કહે છે તે સાચું છે એવો એનો આગ્રહ હોય. એટલે જે મતાર્થી હોય, જે મતના આર્થી એટલે મતને પોષવામાં જે રચા પેચા છે અને પોતાના મત માં જ સાચું કહે છે એવો જો દુરાગ્રહ છે, જેને સાચા સત્ય તરફ ગતિ કરવાની વૃત્તિ નથી, એવા મતાર્થીના અહીં લક્ષણો કહેવામાં આવ્યા છે. એવા જીવોને મતાર્થી કહેવામાં આવ્યા છે અને મતાર્થની પ્રથમમાં પ્રથમ ભૂલ આગાથામાં બતાવી છે કે એની ગુરુમાં કેવી રીતે ભૂલ કરે છે. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર, તેની યથા શ્રદ્ધા, તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનની અંદર નિમિત્ત છે, નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે, નિમિત્ત કારણ છે. તો મતાર્થી ગુરુમાં ભૂલ કરે છે, દેવમાં ભૂલ કરે છે, શાસ્ત્રમાં ભૂલ કરે છે. તો ગુરુમાં એ કેવી રીતે ભૂલ કરી એ 24મી ગાથામાં બતાવ્યું કે કાં તો એ માત્ર બાહ્ય ત્યાગ જુએ છે, અંતરંગ લક્ષણ જોતો નથી, કાં તો પોતાનો કુળ જે કુળ ધર્મ છે એ કુળ ધર્મના જે ગુરુ હોય તેને ગુરુ માને છે. હવે જે ગુરુ છે એ સત્ય માર્ગની અંદર, સાચા માર્ગની અંદર મોટા મોટો આધાર છે. અને શ્રીમદજીએ તો 11મી ગાથામાં એમ પણ કહી દીધું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર. તો પ્રત્યક્ષ સદગુરુનો વિશેષ ઉપકાર છે, વિતરાક કરતા પણ પરોક્ષ, વિતરાક કરતા પણ, એ વાત એમને કહી દીધી છે. એટલે જે ગુરુમાં ભૂલ કરે એ દેખીતી જ રીતે એને સાચો માર્ગ કદી મળવાનો નથી. કેમ કે ગુરુ છે તે જ માર્ગના દાતા છે અને જે માર્ગના દાતા છે તે જો સાચા ન હોય તો કદી સાચો ધર્મ હાથમાં આવી શકે જ નહીં. વર્તમાન પંચમકાળ છે એટલે એવા સદગુરુની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. પણ તેથી કરીને એવો અર્થ નથી કે ગમે તેને ગુરુ માની લઈએ અને તેના દ્વારા આપણે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા મતાર્થીના લક્ષણોની જ્યારે શરૂઆત કરે છે ત્યાં શ્રીજીએ પ્રથમમાં પ્રથમ આ વાત લીધી છે કે ગુરુની અંદર મતાર્થી કેવી રીતે ભૂલ કરે છે અને કોને ગુરુ માને છે. અને જે ગુરુમાં ભૂલ કરે છે એ દેવમાં પણ ભૂલ કરે, શાસ્ત્રમાં પણ ભૂલ કરે. જે દેવ નથી તેને દેવ માને, જે સત્શાસ્ત્ર ને તેને સત્શાસ્ત્ર માને. એટલે એના દેવ, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણેયની અંદર મતાર્થની ભૂલ થાય છે. તો 24મી ગાથાની અંદર ગુરુ તત્વમાં ભૂલ બતાવી, ગુરુમાં ભૂલ બતાવી. 25મી ગાથામાં કહે છે કે જે જીન દેહ પ્રમાણને સમસરણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. તો આ દેવની અંદર કેવી રીતે ભૂલ કરે છે એ પણ એમને બતાવ્યું છે કે માત્ર બાહ્ય તીર્થંકર આદિનો જે પુણ્ય યોગ હોય છે, એટલે જે કઈ સિદ્ધિ સમસરણ આદિ એવી સિદ્ધિ હોય અને એવી રચના પણ હોય, એવું જેને હોય એને તીર્થંકર માને, એને ગુરુ માને, માત્ર બાહ્ય તરફ દ્રષ્ટિ રાખીને. પણ તીર્થંકરનું ખરું સ્વરૂપ શું છે તે તો જાણે નહીં. અગર તો સમસરણ આદિ બે શબ્દ લીધેલો, સમસરણ આદિ શબ્દ લખ્યો છે એટલે માત્ર સમસરણ એમ નહીં, પણ બીજી એવા રિદ્ધિ એવા દેવો હોય જે ચમત્કાર બતાવે, કઈ ને કઈ એવા ચમત્કાર થી આ દેવ બહુ ઉત્કૃષ્ટ છે એમ પણ જેવો માને. એટલે કે જ્યાં ગુરુનું જે સાચું લક્ષણ છે, જે સંપૂર્ણ આત્માની શુદ્ધિ, એટલે કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ અંતર અને પૂર્ણ વિતરાગતા, એ જે ગુરુનું લક્ષણ છે, એ તરફ દ્રષ્ટિ ના આપતા માત્ર પુણ્યના પ્રતાપે જે કઈ સિદ્ધિ આદિ દેખાય છે, એ સિદ્ધિ જોઈને જ દેવ તત્વની માન્યતા કરે છે, એટલે દેવમાં ભૂલ કરે છે. પૂર્ણ વિતરાગ એ વાત ભૂલી જાય, પણ માત્ર બાહ્ય આડંબર, અગર તો બાહ્ય દેખાવ, અગર તો બાહ્ય કોઈ સિદ્ધિ આદિ, એ તરફ દ્રષ્ટિ રાખી અને આ સાચા ગુરુ છે તેમ માને. પણ સાચા ગુરુના જે લક્ષણો છે એ તો એને ખ્યાલમાં નથી. અને આવી રીતે મતાર્થી જીવ જીનેશ્વરને કદાચ દેવ માને, એવા પણ જીવ હોય કે જૈન મતમાં હોય તો બાહ્ય તેનો ત્યાગ હોય એવાને ગુરુ માને, અને તીર્થંકરને દેવ માને. પરંતુ તીર્થંકરનું યથાર્થ સ્વરૂપ સમજીને નહીં, પરંતુ સમસરણ આદિની રચના, 34 એમના અતિશયો, 8 પ્રતિહાર્ય આદિ અને બીજા દેવકૃત જે કંઈ દેવકૃત એવી જે કંઈ રચના થાય તેની એના અંતરની અંદર વિશેષ કિંમત છે. અને તેથી આવી બાહ્ય જે સામગ્રી છે એ સામગ્રીની અંદર દેવત્વની સ્થાપના કરે છે કે અમારા દેવ એની આવી વાણી હોય, માને કે આ ઓમકાર વાણી છે. પણ ઓમકાર વાણીનું રહસ્ય શું છે એ વાત તરફ લક્ષ્ય ના આપે. તીર્થંકરને દેવ માને, પણ તીર્થંકરના જે સાચા લક્ષણો છે એ પ્રત્યેનો ખ્યાલ હોય પણ નહીં. એટલે તીર્થંકરને દેવ માને તો પણ એની યથાર્થ દેવની માન્યતા કરી છે તેમ નથી, કેમ કે તીર્થંકરનો માત્ર જે બાહ્ય ઠાઠ એ તરફ લક્ષ્ય રાખી અને દેવત્વ એને માનેલું છે. તો દેવાગમ સ્ત્રોત્રની અંદર આચાર્ય વાત કરી છે કે પ્રભુ આ દેવો આટલી મોટી રચના કરે છે, આટલા બધા દેવો એમ કે તમારી સભામાં આવે છે, એટલા માટે હું તમને દેવ માનું છું એમ તમે ના માનશો. એવું તો ઇન્દ્ર જાડિયા બીજા પણ કરી શકે છે, એ કઈ તમારી દેવત્વની કોઈ નિશાની નથી, પરંતુ હું તો તમારી વિતરાગતા છે, એ વિતરાગ તમે દેવ છો, તમારી વિતરાગતા એને હું પૂજું છું, એને હું માનું છું, અને તમે સાચા દેવ છો કારણ કે તમે વિતરાગ છો, પૂર્ણ વિતરાગ છો, રાગ દ્વેષનો અંશ માત્ર નથી, અને જ્યાં પૂર્ણ વિતરાગતા છે ત્યાં અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વેરી આદિ હોય છે. તો અહીં પણ જીવ બાહ્ય ઠાઠ બાહ્ય સિદ્ધિ આદિ જોઈને આ મતારથી દેવ તરીકે માને છે, પણ દેવના સાચા લક્ષણો પ્રત્યે એની દ્રષ્ટિ નથી, પણ દેવ તત્વમાં પણ ભૂલ કરે છે. કાં તો તીર્થંકર સિવાય બીજા દેવને મતારથી હોય, એ પોતાનો મત માને, અને જે વિતરાગ નથી અને જે રાગ સહિત છે એવા જે અનેક દેવો બીજા દર્શનની અંદર દેવ તરીકે માન્યા છે, એમાંથી કોઈ એકને પણ દેવ તરીકે માને. અમે કહી છીએ અમારા ધર્મમાં કયું છે સાચું છે, અમારા ધર્મમાં આમ કયું છે, અમારા ગુરુ આમ છે, અમારા દેવ આમ છે, અમારા દેવે આ પરાક્રમ કર્યો, એ બધી વાતો કરે અને પોતાનો મત જ પોતે દ્રઢ કરે. તો અહીંયા 25મી ગાથાની અંદર દેવ તત્વની અંદર પતારથી જેઓ કેવી રીતે ભૂલ કરે છે તે બતાવ્યું છે કે સાચા દેવના લક્ષણોનો એને ખ્યાલ નથી. અંતરંગ જે વાત છે તે વાત પ્રત્યેનું લક્ષ પણ નથી, તેથી ન એને સાચા દેવ મળે છે કે ન એને સાચા ગુરુ મળે છે. પરંતુ જે ગુરુ સાચા નથી અને જે દેવ સાચા નથી તેમાં એ સાચા ગુરુ અને સાચા દેવની માન્યતા ઊભી કરે છે. આ મતારથીના લક્ષણોની વાત ચાલે છે કે મતારથી કેવી રીતે ક્યાં ક્યાં ભૂલ કરે છે. તો એ તો ગુરુ તત્વમાં ભૂલ કરે છે, 24મી ગાથામાં બતાવ્યું. દેવ તત્વમાં ભૂલ કરે છે, 25મી ગાથામાં બતાવ્યું. અને હવે 26મી ગાથામાં એ બીજી વિશેષ વાત કરે છે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુક્ષ. એક તો સદગુરુ અત્યંત દુર્લભ પણ, તેમાં ક્યાંક આવા મતારથીને સદગુરુનો યોગ બાજી જાય તો પણ આ સદગુરુ પ્રત્યે એ દુર્લક્ષ કરે અને કઈ ને કઈ એમાંથી એ ભૂલ કાઢે. કેમ? ક્યાંક એવું પણ બને, કેમ કે એની દ્રષ્ટિ બાહ્ય ત્યાગ ઉપર છે અને પંચમ ગુણ સ્થાનક સ્થિત જે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ હોય અને જો એ બ્રહ્મચારી હોય અને એવો કોઈ ગુરુને એને ભેટે થયો હોય તો એમ કે એને બહુ ત્યાગ નથી. ગ્રસ્ત અવસ્થાની અંદર સમ્યક દ્રષ્ટિ હોય તો તેને તો ઓળખવા મુશ્કેલ પડે, આદિ વાત છે. અને એવા ગ્રસ્ત અવસ્થાની અંદર જે સમ્યક દ્રષ્ટિ હોય તે બાહ્ય કોઈ ઉપદેશાદી નો પ્રકાશ ન કરે, કારણ કે ચતુર્થ ગુણ સ્થાનકે આ વાત કરવા યોગ્ય નથી, કારણ કે પોતાનો બાહ્ય વ્યવહાર ગ્રસ્તપણાનો હોય અને પૂર્ણ વિતરાગ જેવો બોધ કરવો, ત્યાગનો બોધ કરવો, એ પરસ્પર વિરોધ જેવું લાગે. એથી કરીને આવા સમયે ગ્રસ્ત તો ગુરુ તરીકે પોતાને મનાવે પણ નહીં, અગર તો પોતે ઉપદેશ આદિ પણ કરે નહીં. અહીં તો પંચમ કાળને હિસાબે કોઈક વખતે એવો યોગ બને કે જે પંચમ ગુણ સ્થાનક સ્થિત હોય અને બ્રહ્મચારી પણ બાહ્યથી હોય, ઘરની અંદર કુટુંબની અંદર નો પણ રહેતા હોય અને કોઈ આશ્રમ આદિમાં રહેતા હોય, ત્યાં પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનક વર્તતા મુનિને જે ત્યાગ હોવો જોઈએ ત્યાગ ત્યાં નથી. તેથી કરીને આવા બાહ્ય દ્રષ્ટિ જીવોને કદાચ કોઈક વખતે એવા ગુરુ સાચા ગુરુ નો યોગ થઈ જાય અને કોઈ વખતે છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે વર્તતા એવાનો યોગ થઈ જાય તો પણ પોતાના અંતરની અંદર સત્ય માર્ગ પ્રત્યે જવાની વૃત્તિ નહીં હોવાથી એમનો ઇનકાર કરશે, સદગુરુ તરીકે એમનો ઇનકાર કરશે. અને પોતાની માન્યતાના જે ગુરુ છે એ ગુરુ માં જ પોતે દડાગ્રહ કરશે. કારણ એક બીજું પણ એ કહ્યું કે પોતાનું માન સાચવા માટે મત પોતાના મતમાં રહેતા હોય તો દેખીતું જ છે કે જે અસદગુરુ હોય એ આવા જીવોનું માન પણ કરે, એને આવકાર પણ આપે. આ બધી વાતો ત્યાં અસદગુરુ હોય એ આ બધી વાત કરે, સાચા સદગુરુ હોય એને તો કોઈ અપેક્ષા હોતી નથી, કોઈ ઈચ્છા હોતી નથી કે આ મારો શિષ્ય છે એવું પણ એમની એ માનતા હોતા નથી. એ તો સહજ ઉપદેશ આપે, કોઈને માન આપવું તો આપે ન પણ આપે, કોઈને માન આપે એનો અર્થ એવો નથી કે આવો પધારો એવું કહે, પણ કંઈક એ સાથે બહુ શાંતિથી વાત કરે, જે પૂછે એ પણ કહે, કંઈક એમને આકર્ષણ થાય એ વાત પણ કરે. અને કોઈ બહુ તીવ્ર વૈરાગ્યવાન હોય, અતિ ઉદાસીન અવસ્થાની અંદર હોય, એવા જે સાચા સદગુરુ છે એ તો કોઈની પરવા કરે નહીં, કોણ આવે કોણ જાય કોણ શું એમને કઈ હોય જ નહીં, કેમ કે એમને કોઈ ઈચ્છા હોતી નથી. તો આવાનો કોઈ વખતે ભેટો થાય, જો કે વર્તમાનમાં તો એ વસ્તુ અતિ દુર્લભ છે, અશક્ય છે, તેમ છતાં એવું હોય તો પણ આના અંતરમાં માત્ર મતને પોષવાનો આગ્રહ છે અને સાથે સાથે પોતાનું માન પોષવાનો આગ્રહ છે. એથી જ્યાં પોતાને માન મળે અને અસદગુરુ હોય એ પણ માનમાં રેચા પેચા હોય અને બીજાને પોતાનો મત પંથ એ પણ ટકાવવા માંગતા હોય, એટલે જે મત પંથ ટકાવે એવા જે જીવો હોય એનો સત્કાર આદિ કરે પણ ખરા, એને માન આપે પણ ખરા. એથી કરીને આવા જીવો પોતાનું માન પોષાય, પોતે કઈ ધર્મ માર્ગમાં છે એ જાતનું માન પોતે પોષે અને બાહ્યમાં પણ એમ બતાવવાની એની કોશિશ હોય, અને આવા સદગુરુને આવા અસદગુરુ હોય એનો એને ભેટો હોય અને એવા અસદગુરુ પણ એને માન આપે, માટે જે એને માન આપે છે જેને બાહ્ય ત્યાગ આદિ છે ખરેખર સાચા ગુરુ નથી, તો આવો જીવ એને સદગુરુ માને અને સાથે સાથે પોતાનું માન પણ પોષે. તો આ પ્રમાણે 26મી ગાથામાં કહ્યું અને હવે શાસ્ત્રમાં પોતે કેવી રીતે ભૂલ કરે છે એ શ્રીમદ 27મી ગાથામાં બતાવ્યું છે કે દેવાદિ ગતિ ભંગમાં જે સમજે સુત જ્ઞાન માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. હવે સુત જ્ઞાન કોને કહેવાય એ વાતની તને ખ્યાલ છે નહી, સાચા સુત જ્ઞાનની. આખું જે શ્રુત છે દ્રવ્ય શ્રુત કે બે પ્રકાર છે, એક તો નિશ્ચયની પ્રધાન અને કે વ્યવહાર પ્રધાન. નિશ્ચયની પ્રધાન શાસ્ત્ર છે તેની અંદર વિશેષતાથી આત્માની વાત કરી હોય તો બધા આધ્યાત્મ શાસ્ત્રો છે, અને બીજા આગમ શાસ્ત્રો છે તેમાં પર્યાર્થિક નયને અવલંબીની વાત કરી હોય, એટલે કે ભંગ ભેદ આદિ અનેક રીતે વાત કરી હોય. તો જીવ છે, દાખલા તરીકે જીવ, તો જે વ્યવહાર શાસ્ત્ર હશે એ જીવના અનેક પ્રકારે ભેદોનું વર્ણન કરશે, કે એક પ્રકારે જીવ, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, છ પ્રકારે, સાત પ્રકારે, આઠ પ્રકારે, એ પ્રમાણે અનેક પ્રકારે જીવનું વર્ણન કરે છે. એટલે કે બે પ્રકારે તો કે સંસારી નિષિદ્ધ, ત્રણ પ્રકારે જીવનું વર્ણન કરે તો કે સ્ત્રી પુરુષ નપુંસક, ચાર પ્રકારે કહે તો ચાર ગતિનું વર્ણન કરે, દેવ ગતિ, તિરિંજ ગતિ, નરક ગતિ અને મનુષ્ય ગતિ, એમ છ પ્રકાર તો કે છકાઈના જીવો, એમ આદિ અનેક રીતે શાસ્ત્રની અંદર ભંગ અને ભેદથી જીવનું અજીવનું આદિ વર્ણન આવે. તો આવું જે બાહ્ય વર્ણન છે એ વર્ણન ઉપર એ પોતે ભાર આપે, પણ આ વર્ણન શા માટે આપવામાં આવ્યું છે, એનું રહસ્ય શું છે, પર્યાર્થિકની અપેક્ષાએ આપવામાં આવ્યું છે, આત્મા તો જે છે તે છે અને જેવો છે તેવો છે, આ જે બધી વાતો છે એ બધી શરીર આશ્રિત વાતો કરવામાં આવી છે અને શરીરને અનુલક્ષીને આ બધા ભેદ પાડવામાં આવ્યા છે, એ બધી વાતો પ્રત્યેનું લક્ષ્ય નથી, પણ એ તો એમ કહે છે કે જીવ આટલા, જીવ આ પ્રમાણે, જીવ આ પ્રમાણે, આટલા લાખ યોનિ આ તે, એવી બધી જે બહારની વાતો છે એ વાતો પ્રત્યે એનું ધ્યાન વિશેષ જાય, બાહ્ય આચારો પ્રત્યે કે આવો આચાર પાડવા જોઈએ, બાહ્ય ક્રિયા પ્રત્યે સામાયિક પ્રતિક્રમણ આદિ એની અમુક ક્રિયાઓ આપ્રમણ હોય, એ જે બધી બાહ્ય જે વાતો છે એ વાતો બધી શાસ્ત્રમાં છે. તો આવી જે બાહ્ય આચરણ પ્રત્યેની જે કઈ વાતો છે અને ભેદ આદિની જે કઈ વાતો છે એ પ્રત્યે આવા મતાથી જે જીવો હોય છે એનું લક્ષ્ય જાય છે. પરંતુ એ શા માટે આપ્યું છે, ખરેખર જીવનું સ્વરૂપ શું છે, નિશ્ચય અપેક્ષાએ જીવ કેવો છે, કેટલા એના ભેદ, એના ભંગ ભેદ આદિ નિશ્ચય અપેક્ષાએ દ્રવ્યથી અને પર્યાયથી બે પ્રત્યે જે કઈ વાત કરવામાં આવી છે એ પ્રત્યેનું લક્ષ્ય નથી, કેમ કે દ્રવ્યને નિશ્ચયને પૂર્ણ જે શુદ્ધ દ્રવ્ય છે ત્રિકાળ પર્યાય વિનાનું એને પણ નિશ્ચયથી દ્રવ્ય કહેવામાં આવ્યું છે, અને નિશ્ચય અપેક્ષાએ શુદ્ધ પર્યાય હોય એને પણ નિશ્ચયમાં નાખી છે. એટલે નિશ્ચય અપેક્ષાએ આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે, અગર તો આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે તે નિશ્ચય અપેક્ષાએ યથાર્થ કહેવામાં આવેલું છે એ પ્રત્યેનું લક્ષ્ય થતું નથી, પરંતુ દેહાશ્રિત જે કંઈ ભેદો છે તે તો ભેદો પ્રત્યે એની દ્રષ્ટિ વિશેષ જાય છે, અને એમ સમજે છે કે દેવના દેવ અમુક જાત, દસ જાત દેવ, તો ચાર પ્રકારના દેવ, એ પ્રકારના દેવોની અંદર પાછા એના ભેદો, એના પ્રભેદો, એ બધી જે બાહ્યની વાતો છે એ વાતો પ્રત્યે જ એનું લક્ષ્ય જાય છે. પણ આ દેવગતિ શા માટે પ્રાપ્ત થઈ, કેવી રીતે એને પ્રાપ્ત થઈ અને એ દેવગતિ સારી છે, કઈ અપેક્ષા છે, ખોટી કઈ અપેક્ષા છે, અને ગતિ તો સંસાર જ છે, આ વાત એના અંતરની અંદર હોતી નથી, કે એ તરફ એનું લક્ષ્ય જ હોતું નથી. પણ એમ સમજો કે દેવ તો દેવગતિના બધા ભાંગા, નરક ગતિના બધા ભાંગાઓ, તિરિંજ ગતિ હોય તો તિરિંજના બધા ભાંગો, આ બધી વાતો જે બહારની છે, શાસ્ત્રમાં વર્ણવેલી છે કે શાસ્ત્રની બહારની કોઈ વાત કહે છે એ વાત નથી, શાસ્ત્રમાં બધી વાતો વર્ણવેલી હોય છે. તો એ પ્રત્યે બાહ્ય પ્રત્યેની દ્રષ્ટિ જાય છે. પરંતુ આ શા માટે બાહ્ય વિવેચન, એનું રહસ્ય શું છે, દેહાશ્રિત એટલું બધું વિવેચન શા માટે શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, એ પ્રત્યે એની દ્રષ્ટિ નથી. અને ખરેખર નિશ્ચય અપેક્ષા, સાચી અપેક્ષા એ આત્માનું અને બીજા દ્રવ્યોનું શું વર્ણન છે એ પ્રત્યેની દ્રષ્ટિ જતી નથી. પણ એમ માને છે કે આ હું જાણું છું તેટલું, એટલે હું શુદ્ધ જ્ઞાન બરાબર જાણું છું. અમારા એમ કે દર્શનની અંદર આ પ્રમાણે આ આ વાતો, એટલે જૈન દર્શનની પણ વાત કરી તો જૈન દર્શનની અંદર આ બધી વાતો કહેવામાં આવેલી છે. અને કર્મ પ્રત્યેની વાતો થોડી કરે, કર્મ ઉપરની વાતો થોડી કરે, ગણિત એનો યોગની વાતો પણ એ કરે, એ બધી બાહ્યની જે પર્યાય આશ્રિત જે જે કઈ શાસ્ત્રો છે અને જેમાં પર્યાય પ્રત્યેનું વિશેષ વર્ણન કરવાનું, અશુદ્ધ પર્યાયનું, અશુદ્ધ પર્યાયનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે, એવા શાસ્ત્રો પ્રત્યે એનો વિશેષ છોકો હોય અને એમાં થોડું એને આવડતું હોય તેમ માને કે આ અમે શાસ્ત્ર બરાબર જાણીએ છીએ અને મુખ્ય વાત એની રહી જાય, એટલે એ શાસ્ત્ર જે મુખ્ય વાત છે એને બાજુએ રાખી અને જે વાત અમુખ્ય છે, સામાન્ય છે, તે પ્રત્યેનું વિશેષ જોર છે. અને વિશેષ એ વાત છે કે શાસ્ત્રની અંદર ગુરુનો વેશ કેવો જોઈએ, કેવા કપડા એને પહેરેલા હોય કે કપડા વિના ના હોય, કપડા હોય તો કેવા કપડા હોય, પાત્ર હોય, આ હોય, એ બધી વાતો, પછી રજોરણ હોય, મુપતિ હોય કે ન હોય, તો આવી બધી વાતો એના પણ આગ્રહ હોય કે ભાઈ અમારે તો બસ મુપતિ હોય તો જ અમે એને સદગુરુ માનીએ, ને તો ન માનીએ. બીજા એમ કે અમારે તો અમુક રજોરણ હોય તો જ આ પ્રકારનો જ હોવો જોઈએ, આત્મદંડ હોવો જ જોઈએ સાધુને, કપડાં તો કપડાં કોઈ કે અમારે સહેજ પીળા કપડાં હોય છે તો બીજો કે અમારે સફેદ કપડાં હોવા જોઈએ. તો પોતાના મતના મતમાં જે જે કંઈ વેશ છે, જે જે કંઈ વેશ વ્યવહાર છે એ સાચો વ્યવહાર છે અને એ પ્રમાણે હોય તો જ યથાર્થ ધર્મ, બાકી બધું ખોટું. તો એને શાસ્ત્રની, દેવની અંદર ભૂલ કરી, ગુરુની અંદર ભૂલ કરી, શાસ્ત્રમાં એને ભૂલ કરી, એટલે કે ગ્રહિત મિથ્યાત્વ એની પકડ એને રાખી. કેમ કે ખોટા દેવગુરુ શાસ્ત્રની જો તમે માન્યતા કરો તો તમારું ગ્રહિત મિથ્યાત્વ પણ જવાનું નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર જે છે તે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે તો જ ગ્રહિત મિથ્યાત્વ જાય છે. તો અહીં મતાર્થી જીવ છે એનું ગ્રહિત મિથ્યાત્વ પણ જાય નહીં, અને જો ગ્રહિત મિથ્યાત્વ ન જાય તો અગ્રહિત મિથ્યાત્વ જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તો અહીં મતાર્થીના લક્ષણો, એનો મતાર્થ જાય એટલા માટે કરવામાં આવ્યા છે એમ 33મી ગાથાની અંદર કૃપાળુ દેવ કહેલું છે. તો મતાર્થી જીવ દેવ ગુરુ શાસ્ત્ર એની અંદર ફૂલ કેવી રીતે કરે છે તે બતાવ્યું. અને કોઈ વખતે યોગાનુયોગ પ્રત્યેક સદગુરુ યોગ મળી જાય તો તેની કેવી રીતે ઉપેક્ષા કરે છે પોતાનું માન મેળવવા માટે, એમ આ પ્રથમ 4 ગાથાની અંદર બતાવવામાં આવ્યું છે. એટલે મતાર્થીના આ લક્ષણો યથાર્થ રીતે સમજે અને એ મતાર્થ જીવ છોડે, અગર તો કોઈ પણ ઠેકાણે જરા પણ એની ભૂલ આ પ્રકારની રહી હોય તો એ ભૂલ પણ પોતે કાઢે એટલા માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછીની ગાથાની અંદર તો બતાવ્યું કે લયું સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. એક મોટી વાત પણ એમને કરી કે બાહ્ય ત્યાગ લઈ લે, દીક્ષા લઈ લે, પણ વ્રત કોને કહેવા, વ્રત કોને હોઈ શકે, કયા ગુણ સ્થાને કે હોઈ શકે, પોતાની કેટલી વ્રત લેવાની લાયકાત છે કે નહીં એ પ્રત્યે નો કઈ વિચાર જ નહીં, અને આપનાર, દીક્ષા આપનાર એને પણ આ પ્રત્યે કઈ વિચાર નહીં, માત્ર શિષ્ય વધારવાની અંતરંગની એક વૃત્તિ એને આધારે જ અયોગ્યને આ પંચમ કાળની અંદર બહુધા દીક્ષા અપાય છે. અને આપનાર પણ એવા જ પ્રકારના હોય છે. એટલે અહીં કહ્યું કે લયું સ્વરૂપનો વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. ખરેખર વ્રત લેવાને કોણ લાયક છે? વ્રતનું યથાર્થ સ્વરૂપ શું છે? નિશ્ચય વ્રત કોને કહેવા? વ્યવહાર વ્રત કોને કહેવા? કયા ગુણસ્થાન કે કયું વ્રત હોય? આદિ જે વાતો છે એ પ્રત્યે તેનું લક્ષ્ય નથી. પણ બાહ્ય ત્યાગ કરી અને અમે મોક્ષ માર્ગમાં છીએ, અમે સાધુ છીએ, અમે સંસારનો ત્યાગ કરેલો છે અને અમે બીજાને યથાર્થ ઉપદેશ આપીએ છીએ અને આ મોક્ષ માર્ગમાં ચડાવ્યા છે આદિ વાતો કરે અને માત્ર પોતાનું અભિમાન પોષે. ખરેખર તો જ્યાં સુધી આત્મજ્ઞાન ન હોય ત્યાં સુધી પંચ મહાવ્રત આદિ જે વ્રત છે, પંચ મહાવ્રત એ લેવા એક પ્રકારનું જોખમ છે. એ જોખમ અહીંયા બતાવવામાં આવ્યું છે. એનો અર્થ એવો પણ નથી થતો કે કોઈ વૈરાગ્યવાન જીવ હોય, પૂર્વનો આરાધક જીવ હોય અને પોતે જો સાચા માર્ગની પ્રાપ્તિ માટે આવો બાહ્ય ત્યાગ કરે અને પોતાના અંતરનું સંશોધન પોતે કરે અને સાચા મોક્ષ માર્ગની અંતરની જિજ્ઞાસા હોય તો એવાને આવો બાહ્ય ત્યાગ ઉપકારી થાય. પરંતુ એ પ્રત્યે જેની વૃત્તિ છે જ નહીં, માત્ર બાહ્ય ત્યાગની અંદર જ મોક્ષ માર્ગ માનીને બાહ્ય ત્યાગ લે છે, તો એવા જીવની એ વાત કરેલી છે કે વ્રતનું સ્વરૂપ શું છે, ધર્મનું સ્વરૂપ શું છે, દેવનું સ્વરૂપ શું છે, ગુરુનું સ્વરૂપ શું છે, એ આદિનો કંઈ એને ખ્યાલ નથી અને માત્ર બાહ્ય વ્રત લઈ લે છે. કોઈ દુઃખ ગર્ભિત લે, કોઈ મોહ ગર્ભિત લે, કોઈ ક્ષણિક વૈરાગ્યની અંદર પણ આવા વ્રત લઈ લે અને આપનાર પણ મળી રહે, કારણ કે ત્યાં શિષ્ય બનાવવા પ્રત્યેનો એક રાગ છે. એટલે શિષ્ય પણ બનાવનારા મળે અને આવા શિષ્ય બનનાર પણ મળે. એટલે અહીં તો શ્રીમદજીએ વાત બહુ સ્પષ્ટતાથી કરી કે એ માત્ર આવું વ્રત લઈને એ પોતાનું અભિમાન પોષશે, પણ સાચા મોક્ષમાં કે પોતે ગતિ કરે છે. લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન આવો જીવ છે ગ્રહેની પરમાર્થને, એ પરમાર્થને એટલે સાચા મોક્ષ માર્ગને કદી પામવાનો નથી. લેવા લૌકિક માન એની વૃત્તિ માત્ર માન એ પ્રત્યે જ હોય છે, પોતાનું માન વધારવા પ્રત્યે જ હોય છે, કારણ કે સાચા પ્રત્યેની વૃત્તિ નથી હોતી. જો સાચા પ્રત્યેની વૃત્તિ હોય તો એની ચાલ જ બીજી હોય. પરમાત્મા પ્રત્યે જ એનું લક્ષ્ય હોય અને બાહ્ય ત્યાગ હોય તો એ અભિમાન ન પોષે. પરંતુ જેને વ્રત આદિની ધર્મ આદિની વાતની કંઈ ખબર નથી, પૂર્વનું આરાધક પણ છે નહીં, સદગુરુનો સંગ કદી એને કરેલો છે નહીં, અસદગુરુ નિસરાએ દીક્ષા લીધી છે, એવા જીવો માત્ર પોતાનું માન વધારવાને માટે પ્રયત્ન કરે છે અને એ કદી સાચા માર્ગને પામી શકતા નથી. ઠેર ઠેર આવા જીવોનો યોગ આ કાળની જીવની બાજે છે. કારણ કે સદગુરુનું અત્યંત દુર્લભપણું છે. અને આ પંચમ કાળની અંદર તો જૈન શાસ્ત્રોમાં કહેવામાં પણ આવ્યું છે કે અસદગુરુ સદગુરુ તરીકે ઓળખાશે. એટલે જે લોકો માત્ર બાહ્ય ત્યાગમાં જ રાચી અને મોક્ષ માર્ગ માને છે અને બાહ્ય પ્રવૃત્તિ બીજા પાસે કરાવે છે, માત્ર બાહ્ય પ્રવૃત્તિ પ્રત્યે જ, તપ આદિ પ્રત્યે, જે યાત્રા આદિ પ્રત્યે કે એવા કોઈ પણ જાપ પ્રકારના જે કંઈ બાહ્ય ક્રિયાકાંડો છે એનો દૃઢ આગ્રહ કરાવીને તેમાં જ મુક્તિ માગશે ને તે તમને મોક્ષ તેમાં થઈ જશે, એવી જે વાતો ઠેર ઠેર થાય છે એ અત્યારે આપણે જોઈએ છીએ. તો આવા કરનારાઓ ને પોતે વ્રતના સ્વરૂપની, આત્મસ્વરૂપની, મોક્ષ માર્ગની એનો કંઈ ખ્યાલ હોતો નથી અને માત્ર પોતાનું માન કસાય પોષવાને માટે. હવે એક દીક્ષા તો લઈ લીધી, પંચમાવ્રત લઈ લીધા, હવે તો ત્યાંથી છૂટી શકાય એમ છે નહીં. અને કંઈક થોડોક કોકને વૈરાગ પણ હોય અને કંઈ બાહ્ય આચાર પણ હોય તો બીજાને બાહ્ય આચારની અંદર જ એ પ્રવૃત્તિ કરાવે અને મોક્ષ માર્ગમાં પોતે પ્રવૃત્તિ કરાવે છે, પોતે જે મતમાં છે, પોતે જે મતમાં વેશમાં છે એ બધાનો ત્યાગ રહેશે. આવા જીવો વર્તમાનની અંદર, આ કાળની અંદર વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળે છે, જેનો બાહ્ય ત્યાગ છે, માત્ર અંતરંગ જ્ઞાન તો છે નહીં કે નથી. અંતરંગ જ્ઞાન પ્રત્યે કે પરમાર્થ પ્રત્યે કે સત્ય પ્રત્યે, હું સત્યના સંશોધન પ્રત્યે જેની વૃત્તિ નથી, માત્ર પોતે માને છે, પોતે જે મત માને છે એ મતમાં જ મચા રહેવું, એ મતનું જ પોષણ કરવું અને જીવોને પણ એ મતમાં જ, મતનો જ જીવો આગ્રહ કરે એવી વૃત્તિ વર્તમાનની અંદર ઠેર ઠેર મળે છે. શ્રીમદજીએ વર્તમાનની અંદર જેવા જેવા મતાર્થીઓ હોય છે તેના લક્ષણો યથાર્થ પ્રમાણે આ પાંચ ગાથાની અંદર પહેલા બતાવ્યા છે. તો આની અંદર બાહ્ય આચાર પ્રત્યે જેમની વૃત્તિ છે, એટલે ક્રિયાકાંડ પ્રત્યે જેની વૃત્તિ છે, જે ક્રિયા લગભગ આ બધા જીવો ક્રિયાજળમાં ગણાય એવા જીવોનું આ પાંચ અત્યાર સુધી વર્ણન કર્યું છે. અને હવે પછી શુષ્ક જ્ઞાનીનું વર્ણન કરશે.